તો દુઃખ થશે કે અરે રે આ તો અમારું હતું, પણ તમારું તમે માની લીધું હતું, તમારું તો હતું જ નહીં. એવી જ રીતે ઘર, આ શરીર અને શરીરથી ઉત્પન્ન થયેલી આપણો સંસાર, જેના જેને જેની સાથે આપણા સંબંધો છે, આપણો સમાજ, આ બધી વસ્તુ આપણે માની લીધી છે કે આ મારી છે, પણ જ્યારે છૂટે છે ત્યારે દુઃખ થાય છે, કારણ કે માની લીધું છે. પણ જો મનથી સત્યને સમજી લેવામાં આવે કે આ અમારું છે જ નહીં, આ જગતમાં આપણે આવ્યા છીએ, આપણા કર્મ પ્રમાણે બધા સાથે સંબંધ છે, જેવા કર્મ પૂરા થાય કોઈની સાથે કોઈ સંબંધ રહેતો નથી, તો મનમાં કોઈ દુઃખ નહીં થાય, કોઈ દુઃખ નહીં થાય. એટલા માટે જ્યારે જ્યારે ભક્તો સંતો આ સંસારમાંથી વિદાય લે છે ત્યારે એને કોઈની આસક્તિ હોતી નથી, પ્રસન્ન મનથી જાય છે, કારણ કે જેને માનવાના છે આપણા એને એને માની લીધા છે. આપણે સમાજને મારું માનીને બેઠા છીએ, પણ એ આપણું ક્યારે થવાનું નથી, કારણ કે આપણું અહીંયા કઈ છે નહીં, અને જે આપણા છે, જેની સાથે આપણો સંબંધ છે, એને આપણે આપણા માન્યા નથી, કારણ કે સત્ય તો એ છે, અને સત્ય કઈ આપણા માની લેવાથી સત્ય નથી થતું, સત્ય તો સત્ય રહેશે. તો આપણે સંસારને ને સમાજને સત્ય માની લઈએ કે નહીં આ જ આપણા છે, આની સાથે જ આપણે રહેવાનું છે કાયમ, તો દુઃખ થશે. તો આપણા મનથી મળતા દુઃખને આદિ આધ્યાત્મિક કહેવાય. તો આવા ત્રિતાપ જે છે આ બધા, ત્રિતાપ જે છે એ દૂર થઈ જાય ક્યારે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનને પ્રણામ કરતાની સાથે ત્રણે જે તાપ છે એ નષ્ટ થઈ જાય, માત્ર પ્રણામ કરતા. આટલી મહિમા છે ઠાકોરજીની. તો આપણે પણ મનથી ભગવાનને પ્રણામ કરીએ અને આશીર્વાદ લઈએ કે અમે અહીંયા બ્રજધામમાં આવ્યા છીએ, સાથે સાથે કથા સાંભળી રહ્યા છીએ, તો એવા આશીર્વાદ આપો કે કથાને જીવનમાં ઉતારીએ, તમારા તીર્થસ્થાનના દર્શન થાય, યમુનામાં સ્નાન થાય, અને અહીંયાથી અમે ભક્તિથી ભરાઈને પાછા જઈએ, અને જે ભક્તિ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં કાયમ બની રહે. એટલા માટે ભગવાનને પ્રાર્થના, સાથે આગળ સંતો કહે છે મહત્વપૂર્ણ વસ્તુ વાતો, કે વાસ્તવમાં કોઈ પણ કાર્ય ઈચ્છા, યત્ન અને અનુગ્રહથી સંભવ બને. ભગવાનની પાસે આપણે આશીર્વાદ તો માંગીએ છીએ, પ્રણામ કરીએ છીએ, પણ એની સાથે સાથે યત્ન, ઈચ્છા, યત્ન. આપણે જ્યારે ઈચ્છા કરીએ કે આપણે પણ બીજા ભક્તોની જેમ ભક્તિ કરવી છે, ભગવાનને પ્રાપ્ત કરવા છે, વૃંદાવનમાં જવું છે, ભાગવત કથા સાંભળી લેવી છે અને જીવનને સાર્થક કરી લેવું છે, આવી ઈચ્છા સ્વપ્રથમ આપણી અંદર હોવી જરૂરી છે. કારણ કે જીવ આ સંસારમાં આવે છે પોતાની ઈચ્છાથી અને જાય છે પણ પોતાની ઈચ્છાથી. મતલબ જ્યારે આપણે ઈચ્છા કરી કે આપણે આ સંસારમાં આવવું છે ત્યારે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, કારણ કે જીવને ભગવાને એટલી સ્વતંત્ર આપી છે ઈચ્છા કરવાની, એ જેવી ઈચ્છા કરે છે એ પ્રમાણે આવે છે. અને એવી જ રીતે પાછો ભગવત ધામ ત્યારે જ જઈ શકાશે જ્યારે જીવ ઈચ્છા કરશે કે મારે જવું છે ને, પણ લોકો ઈચ્છા જ કરતા નથી કે અમારે ભગવત પ્રાપ્તિ કરવી છે, ભગવાનની ભક્તિ જીવનમાં કરવી છે, જીવનને સાર્થક કરી લેવું છે, આવી ઈચ્છા કરતા નથી. સંસારના થર્ડ ક્લાસ ભોગમાં રચા પચા રહીને એમ સમજે છે કે બસ આમાં જ સુખ છે, અમારે બીજે ક્યાંય જવું નહીં. પણ સૌપ્રથમ ઈચ્છા હોવી જોઈએ અને ઈચ્છાની સાથે સાથે યત્ન પણ હોવો જોઈએ, એક પ્રયાસ હોવો જોઈએ. જેમ આપણે સર્વપ્રથમ ઈચ્છા કરીએ કે આપણે કાર્તિકમાં વૃંદાવન જવું છે, તો સાથે સાથે આપણું યત્ન હોય હે ને, ધન એકત્રિત કરવું, ટિકિટ બુક કરાવી, અહીંયા હોલ બુક કરવો, આ તો રૂમ બુક કરવી, આ બધો યત્ન હોય. અથવા તો કાર્તિક મહિનાનું કામ જે આપણું હોય એ પહેલાં પૂરું કરી લેવું. તો ઈચ્છાની સાથે સાથે યત્ન કરે ત્યારે ભગવાનનો અનુગ્રહ થાય. આ કથા આપણે જે આયોજન થઈ છે, બહુ સરસ પેલા રાજુભાઈ, એમના પિતાજી, એમના પરિવાર એક ઈચ્છા કરી કે અમારે વૃંદાવનમાં કથા કરવી છે. ત્યાર પછી એમણે પ્રયાસ કર્યો, એના માટે યત્ન કર્યો અને ત્યારે આજે ઠાકોરજીનો અનુગ્રહ થયો છે અને અહીંયા કથાનું બહુ સુંદર આયોજન થયું છે. તો એવી જ રીતે આપણા પોતપોતાના જીવનમાં પણ ઈચ્છા યત્ન થાય પણ, અને જ્યારે યત્ન થાય ત્યારે એમાં ઠાકોરજીનો અનુગ્રહ મળે, ભગવાનની કૃપા થાય ત્યારે સંભવ બને. તો ઈચ્છા યત્ન ને અનુગ્રહથી આવું સત્કાર્ય સંપન્ન થાય છે. ત્યાર પછી એક પ્રશ્ન એ છે કે ભગવાનની કથાને ભાગવત શા માટે સાંભળવું જોઈએ? સાંભળવા માટે તો સંસારમાં ઘણી વસ્તુ છે, શા માટે ભાગવત સાંભળવું જોઈએ? ત્યારે કહે છે કે આપણા જીવનમાં ઘણા બધા કારણો બતાવે છે. એક તો અજ્ઞાન, આપણા જીવનમાં એટલું અજ્ઞાન આવી ગયું છે ને જેના કારણે આપણે ભાગવત સાંભળવું જોઈએ જેથી કરીને જ્ઞાન પ્રાપ્ત થશે. અને સાચું જ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે જીવન સાચી દિશામાં ચાલતું થશે અને જીવન એવું સુખમય બનશે, આ જીવન પણ અને આવતો જન્મ પણ. એટલા માટે ભાગવત સાંભળવું જોઈએ અને વિશેષ કરીને મરણાસન્ન વ્યક્તિ માટે આ ભાગવત સાંભળવા માટે છે. મરણાસન્ન વ્યક્તિ ભાગવત સાંભળીને આપણે મરતા શીખવું છે. મરણાસન્ન એને કહેવાય કે જેને મૃત્યુ આવવાની હોય, જેને એક દિવસ મરવાનું હોય. તો આપણે એમ પણ કહી શકીએ તો અમારે તો હજી ઘણો સમય છે મરવા માટે કે નહીં, હજી તો 20 વર્ષ થયા છે, કોઈના 25, આપણે તો બહુ વાર છે, હજી 100 વર્ષ પછી મરશું તો ત્યારે સાંભળી લેશું, અત્યારથી શું જરૂર છે. પણ આપણે ક્યારે વિચારતા નથી કે આ મૃત્યુ લોક છે, ક્યારે મરવાનું થશે એનું કોઈ ખબર નથી, ઠેકાણું નથી, ક્યારે જવાનું છે કોઈને ખબર નથી. અને એટલા માટે સંતો કહે છે કે જ્યાં સુધી આ શરીર છે, સ્વાસ્થ્ય છે, ત્યાં સુધીમાં આપણે આગળ જે કરવાનું છે અથવા તો મૃત્યુની તૈયારી કરી લેવી જોઈએ. જેમ એક બાળક એક્ઝામની તૈયારી આખા વર્ષથી કરે છે કે જ્યારે એક્ઝામ આવશે ત્યારે હું એમાં પાસ થઈ જઈશ, એવી રીતે મૃત્યુ આવવાને ભલે લાગે વાર પણ છતાં આપણે અત્યારથી એવી તૈયારી કરવી જોઈએ કે જેથી કરીને આપણી મૃત્યુ સફળ બને, સફળ બને. તો મરણાસન્ન વ્યક્તિએ ભાગવતને સાંભળવું જોઈએ કારણ કે આ સંસારમાં ભગવાનને પ્રાપ્ત કરવા માટે અને મરતા શીખવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે ભાગવતનું શ્રવણ, ભાગવત શ્રવણ. અને ઉદાહરણ છે આપણા ઇતિહાસમાં ચક્રવર્તી સમ્રાટ મહારાજ પરીક્ષિત, જેમણે ભાગવત સાંભળીને જીવનમાં મરતા શીખ્યા કે કેવી રીતે મરવું છે. અને ભાગવત એમાંથી જ પ્રગટ થયું ને, એમણે પ્રશ્ન કર્યો જ્યારે એમને ખ્યાલ આવ્યો. પ્રસંગ તમે બધા જાણો છો કે મહારાજ પરીક્ષિત એકવાર મૃગિયા કરવા માટે જંગલમાં ગયા અને જંગલમાં ચાલતા ચાલતા જ્યારે કળિયુગનો પ્રારંભ થઈ રહ્યો હતો, કળિયુગનો સમય, અને એમાં શમિક ઋષિના આશ્રમમાં પહોંચ્યા અને એને જોયું તો ઋષિ ધ્યાનમાં બેઠા છે. રાજા વિચાર કરે કે કળિયુગ આવ્યો ને હજી વ્યક્તિ ધ્યાનમાં છે, કારણ કે કળિયુગમાં તો ખોટા ધ્યાની વધારે છે. તો એમની કસોટી કરવા માટે એમણે એક મૃત સર્પ શમિક ઋષિના ગળામાં નાખ્યો. છતાં શમિક ઋષિ તો ઋષિ હતા અને સાચા ધ્યાની હતા, તો ધ્યાનમાં બેઠા હતા. અને રાજા તો નીકળી ગયા, પણ કોઈ બાળકો રમતા હતા, એમણે રમતા રમતા એ શમિક ઋષિનો પુત્ર જે સ્નાન કરવા ગયો તો એમને કીધું કે જો તારા પિતાના ગળામાં કોઈએ શ્રાપ નાખ્યો છે, સાપ, મરેલો સાપ, તો શમિકના પુત્ર શ્રીંગીએ જોયું કે આવું કૃત્ય કોણે કર્યું, મારા પિતાનું આ અપમાન. એમણે તરત ત્યાં ઉભા ઉભા શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળામાં મૃત સર્પ, એને ખ્યાલ નહોતો કે મરેલો સર્પ છે, જેણે મારા પિતાના ગળામાં સર્પ નાખ્યો હશે એમનું આજથી 7 દિવસ પછી તક્ષક નાગ આવીને કરડશે અને એનું મૃત્યુ થઈ જશે. શ્રાપ આપી દીધું. રાજાને ખબર નથી, રાજા તો ઘરે પહોંચી ગયા. અને આ બાજુ જ્યાં શ્રીંગી ઋષિ આવ્યા, શ્રીંગી આવીને જોયું કે પિતાના ગળામાં સર્પ છે અને એ સાપને જોયું તો સાપ તો મરેલો હતો. અને શ્રીંગીએ કીધું કે મેં તો જેણે સાપ નાખ્યો તો એને શ્રાપ આપી દીધો છે. તો શમિક ઋષિએ તરત જ ધ્યાનમાં બેસીને જોયું કે કોણે આપ્યો છે, કોણ હતું એ. અને જ્યાં ધ્યાનમાં જોયું તો દુઃખ થયું, અફસોસ થયો કે ઓહ, આ તો ધર્મવાન રાજા પરીક્ષિત છે. અને હૃદયમાં દુઃખ થયું કે આ તો સાચા માણસને જે દંડને યોગ્ય નથી એમને શ્રાપ દેવાઈ ગયો છે. બહુ ખોટું થયું, પોતાના પુત્રને એમણે ઠપકો આપ્યો કે તે આ ઠીક નથી કર્યું, તારે જાણવું જોઈતું તું પેલા. અને રાજા તો નિર્દોષ છે, એને ખ્યાલ પણ નથી કે મારી મૃત્યુ 7 દિવસ પછી છે. અને પછી શમિક ઋષિએ રાજાને સમાચાર મોકલ્યા છે કે રાજા, તમારી સાથે આવી ઘટના બની છે અને 7 દિવસ પછી તમારે મરવાનું છે. અને આટલું સાંભળતા આખા વિશ્વનું રાજ્ય જેના હાથમાં હતું, સમ્રાટ રાજા પરીક્ષિત પોતાનું રાજ રજવાડું આ બધું છોડી અને મરતા શીખવા માટે, અંતિમ સમયને સફળ બનાવવા માટે ગંગાના તટ ઉપર રવાના થાય. એમ કહેવાય છે કે એમની રાણી, એમની પ્રજા, એમના પુત્રો વિલાપ કરે છે કે ક્યાં જાઓ છો, પણ રાજા તિનકી ઓર ન દેખે, રાજાએ એમની સામે પણ ન જોયું. કારણ કે હવે આ શરીર તો જવાનું છે, તો શરીરની સાથે જે સંબંધ છે એ પણ જવાના છે, એનાથી કોઈ મતલબ નથી. હવે તો મારે આગળ જે કરવાનું છે એના માટે નીકળીશ. જો આવા વિચારો છે આપણા ઇતિહાસમાં, પણ આપણે એવું ક્યારેય વિચાર કરતા નથી. સંતોની પાસેથી અથવા તો સત્સંગથી આ જ લાભ છે કે સત્સંગ ભાગવત સાંભળી અને આપણા જીવનમાં આવા વિચારો આવતા થશે. અને જો સંસારની કુકથાને જ સાંભળતા રહેશું તો એ થર્ડ ક્લાસ વિચારોમાં રહેશું, અને જેવો વિચાર આવશે આગળ એવું જ કાર્ય થશે. તો આવા સદવાદ સદ વિચારો માટે સત્સંગ કરવો બહુ જરૂરી છે. મહારાજ પરીક્ષિત વિચાર કરે અને વિચાર કરતાની સાથે સાથે ઘર બાર છોડીને ગંગાના તટ માટે રવાના થાય, અને ત્યાં સુખદેવ ગોસ્વામીના મોઢેથી ભાગવતનું શ્રવણ કરે. અને ભાગવત શ્રવણ કરીને 7 દિવસ પછી જ્યારે મૃત્યુ એની સામે આવે, કાળ આવે એ પહેલા, કાળ આવે એ પહેલા તો ભાગવત શ્રવણ કરી અને એ આ શરીરને છોડી અને ભગવત ધામ વ્યા જાય, 7 દિવસ કથા સાંભળવાથી. જેને સંતોનો આશ્રય લીધો છે, જેને ભાગવતનો આશ્રય લીધો છે, ભગવાનનો આશ્રય લીધો છે, એ વ્યક્તિ સંસારમાં નિર્ભય બની જાય, એને સંસારનો કોઈ ભય રહેતો નથી. કારણ કે સંતો ભક્તો ને ભગવાન એટલા સમર્થ છે કે ભયથી મુક્ત કરી દે છે. એટલા માટે તો ભગવાનનું એક નામ છે અભય. તો આવી રીતે સુખદેવ ગોસ્વામીના મોઢેથી એમણે ભાગવત સાંભળ્યું અને સુખદેવ ગોસ્વામી એમને સાંત્વના આપી છે કે રાજા ચિંતા નહીં કરો, હું જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવે. અને ન આવ્યો. એમ કહે છે ભાગવતમાં કે જ્યાં સુધી સુખદેવ ગોસ્વામી ત્યાં બેઠા હતા ત્યાં સુધી તક્ષક નાગ ન આવ્યો. એટલા માટે જ્યારે 7 દિવસ પૂરા થયા ત્યારે સુખદેવ ગોસ્વામી કીધું કે હવે રાજા તમારે કોઈ ચિંતા નથી, એટલા માટે હવે હું જાઉં છું. કારણ કે હું જ્યાં સુધી અહીંયા બેઠું છું ત્યાં સુધી તક્ષક નાગ પણ નહીં આવે. અને ભક્તોનો આટલો પ્રભાવ હોય છે. અને સુખદેવ ગોસ્વામી નીકળ્યા ત્યાર પછી તક્ષક નાગ આવીને પરીક્ષિત મહારાજના શરીરને ડંખશે. પણ શરીરને ડંખ મારે એ પહેલાં તો પરીક્ષિત મહારાજની પ્રાણ, એમની આત્મા તો ભગવત ધામ ચાલી ગઈ. તો હું એ કહેવા જઈ રહ્યો છું કે પરીક્ષિત મહારાજે ભાગવત સાંભળીને જીવનમાં મરતા શીખ્યા. આપણે પણ ભાગવત સાંભળીને મરતા શીખવું છે. આમાં તો ઘણી વાર એમ કહીએ કે ભાઈ મરતા શીખવું છે તો ઘણા લોકો ડરવા લાગે અને કથામાં નોય આવે બીજેથી કે અહીંયા તો મરતા શીખડાવે. કારણ કે દુનિયામાં મરવાનું નામ પણ આપણે લઈને તો લોકો બહુ ડરે કે એ વાત શું કામ કરો. પણ હવે સત્ય છે, એ તો છે. ડરતી હે રૂહ યારો જીભી કાપતા હે મરને કા નામ મતલો મરના બુરી બલા હે. તો આપણે બધાને મરતા શીખવું છે. શીખવું ને કે નથી શીખવું? હે, કેટલાને શીખવું છે? ઘણા લોકો કહે છે કે આમ મરવામાં શું શીખવાનું, એ તો મરવાનું છે. પણ મરતા એટલા માટે શીખવાનું છે કે કેવી રીતે મરવું છે, આપણા જીવનને કેવું, મોતને કેવું બનાવવું છે. હે ને, એક સંત કહે છે મરના મરના સબ કહે, મરના જાને ન કોઈ. મરવાનું તો આપણે ગાય છે વાર વારે કે બધાને મરવાનું છે, એક દી જવાનું છે, એ તો ખબર છે. પણ મરના જાને ન કોઈ, પણ મરતા કોઈને આવડતું નથી. મરના હો તો એસે મરો કે ફિરસે મરના ન હોય. હે, મરતા શીખવાનું એ છે ભક્તો રહસ્ય. મરતા તો આપણને ખબર છે કે મરવાનું છે, પણ મર્યા પછી પાછું આવવું પડશે. તો એવું એકવાર મરવું છે કે બીજી વાર પાછું આવવું પડે નહીં, કે આવું છે? ઉપરથી તો બધા કહે છે નથી આવવું, પણ અંદરથી તો ઈચ્છા હોય કે હાળું આયા જ મજા છે કે નહીં. તો મરના મરના સબ કહે મરના જાને ન કોઈ, મરના હો તો એસે મરો કે ફિરસે મરના ન હોય. એકવાર હવે એવું મરવું છે. આપણે આમ તો જન્મ જન્માંતરથી જન્મ જરા વ્યાધિ મૃત્યુ જન્મ લઈ રહ્યા છીએ અને મરી રહ્યા છીએ. અને આવા તો આપણે એક નહીં, એક જન્મ નહીં, સહસ્ત્ર જન્મ લઈ ચૂક્યા છીએ, કરોડો જન્મ લઈ ચૂક્યા છીએ, કરોડો જન્મ. પણ જન્મ જન્માંતરથી કરોડો જન્મ લઈ ચૂક્યા છીએ, પણ હવે એવું મરવું છે કે ફરીથી મરવું ન પડે, ફરીથી જન્મવું ન પડે, તો એવું મરવા માટે ભાગવત છે. ભાગવત સાંભળવાથી એવી રીતે એવું મરશું કે ફરીવાર આપણે જન્મ નહીં લેવો પડે, ફરીવાર મરવું નહીં પડે, જેમ રાજા પરીક્ષિત. તો ભાગવત સાંભળીને મરતા શીખવું છે જેવી રીતે રાજા પરીક્ષિત. તો અને સમાજ માટે પણ, આજે જે સમાજ સંસારની દુઃખમય દશામાં જઈ રહ્યો છે, ત્યારે એને તરવા માટે એક જ ઉપાય છે, એ છે ભાગવત. સમાજના સેવકો, સમાજ સેવકો ઘણો પ્રયાસ કરે છે કે સમાજને શાંતિ અપાવીએ, સમાજને સુખી કરીએ, પણ પ્રભુપાદજી કહે છે કે ભાગવત વગર, કૃષ્ણ ભાવના વગર સમાજ સ્વસ્થ નહીં બને, સુખી નહીં થાય. સમાજની બધી સમસ્યાઓનો એક જ હલ છે, કૃષ્ણ કોન્શિયસનેસ. જીવનમાં કૃષ્ણ ભક્તિ કરવાથી આખો સમાજ સ્વસ્થ થાય છે. કારણ કે કળિયુગ છે, તો કળિયુગના પ્રભાવે સ્થાન સ્થાન, કળિયુગના પ્રભાવે કલે દોષો નિધે રાજન, કળિયુગ દોષોનો સમુદ્ર છે, સાગર છે. ઠેર ઠેર, જગ્યા જગ્યાએ ઝઘડાઓ કંકાસ થાય છે. પણ જ્યારે કોઈ પરિવાર, કોઈ સમાજ કૃષ્ણ ભાવનાને અપનાવે છે, ત્યારે આખો સમાજ એક સતની છે, બહુ સુખથી રહે છે. તમે દર્શન કર્યા છે કૃષ્ણ બલરામ મંદિરમાં, ત્યાં જોશો હે, આજે આખું વિશ્વ ત્યાં છે. આખા વિશ્વના બધા પ્રાંતોના લોકો, અલગ અલગ પ્રકારના, કોઈ કાળા, કોઈ ગોરા, હે, બધી કન્ટ્રીથી લોકો આવે છે, પણ એક પરિવારની જેમ તમે જોવો રહે છે. એનું કારણ શું છે? કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ભક્તિ જીવનમાં છે. તો સમાજને સ્વસ્થ બનાવવો હોય, સમાજને સુખી બનાવવો હોય, તો એક જ ઉપાય છે, વિશે શ્રીમદ ભાગવતનું શ્રવણ. બાકી ગમે એટલા પ્રવચનો થવાથી સંસારના સમાજ સ્વસ્થ નહીં બને. તો સમાજ માટે પણ કલ્યાણકારી શ્રીમદ ભાગવત છે. તો એક પ્રશ્ન એ પણ થાય કે સમાજ આટલો ભ્રષ્ટ થઈ રહ્યો છે, બિલકુલ ધારાવત પ્રવાહ, જે સમાજ દુર્ગતિ તરફ એનો જે પ્રવાહ છે, આપણે જોઈએ છે ને સમાજમાં કે લોકો પાપ કૃત્યો તરફ, પાપ વૃત્તિ તરફ જઈ રહ્યા છે, અને કેટલી તેજીથી જાય છે, સ્પીડમાં જાય છે. ત્યારે શું આમ એકાદ ભાગવત પ્રવચન, એકાદ ભાગવત કથાથી એમાં કાંઈ લાભ થશે? તો કહે છે હા, નિશ્ચિત થશે, નિશ્ચિત થશે. કારણ કે આવી એકાદ ભાગવતની ઈંટ મૂકવાથી કાંઈ આ પ્રવાહ રોકાશે જે દુર્ગતિ તરફ જઈ રહ્યો છે? ત્યારે સંતો કહે છે કે હા, નિશ્ચિત થશે. એકવાર મહાભારતનો પ્રસંગ છે આના ઉત્તરમાં. મહાભારતના પ્રસંગમાં મહારાજ યુધિષ્ઠિર જ્યારે મહાભારતનું યુદ્ધ જીતી ગયા, અને યુદ્ધ પૂરું થતાં યુધિષ્ઠિર મહારાજને બહુ હૃદયમાં દુઃખ થયું. અહો મેં પશ્યતા જ્ઞાનામ રિધિ રુઢમ દુરાત્મનઃ. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું, જ્યારે મહારાજ યુધિષ્ઠિર સંત હૃદય કે અરે રે, મારા કારણે આટલો મોટો વિનાશ થઈ ગયો, હવે આ રાજ્ય મારા માટે કોઈ કામનું નથી, ત્યારે આ શરીર માટે થઈને મેં આટલું પાપ કર્યું, જ્યારે આવી હૃદયમાં ભાવના થઈ, ત્યારે બધા સમજાવે. અને અંતે ભગવાન કૃષ્ણએ એમને સમજાવ્યા કે ભલે તમારી ઈચ્છા ન હોય રાજ્ય કરવાની, પણ સમાજ માટે થઈ, પ્રજા માટે થઈ તમારે રાજ્ય કરવું પડશે. કારણ કે અત્યાર સુધી તો દુર્યોધન જેવા દુષ્ટ રાજાઓ થી આ રાજ્ય ચાલતું હતું, પણ હવે તમારા જેવા ધર્મવાન રાજા છે, તો પ્રજા તો ધર્મવાન રાજા હોય ત્યારે જ સુખી થાય, એનું કલ્યાણ થાય, તો તમારે કલ્યાણ કરવું પડશે. અને સંતોનું જીવન આવું જોઈએ છે. ભક્તો જેનું જીવન પોતાના માટે હોતું નથી, બીજા માટે હોય છે. સંતોને એવા ઘણા ઉદાહરણ છે, રાજા યુધિષ્ઠિર, પછી ભરત, પ્રિયવ્રત, યુધિષ્ઠિર, આ બધા રાજાઓ જે છે એનું જીવન બીજાઓ માટે હતું, કારણ કે સંત હૃદય અને સંતોનું જીવન બીજા માટે હોય છે. ભગવાને જ્યારે કીધું પરીક્ષા યુધિષ્ઠિરને કે તમારે રાજ્ય કરવું પડશે, ત્યારે એમણે સ્વીકાર કર્યું. પણ ભગવાને કીધું કે હવે છે કળિયુગમાં, કળિયુગ આવી ગયો છે, તો કળિયુગમાં તમારે સુયોગથી રાજ્ય કરવું પડશે, કારણ કે કળિયુગમાં તમારા જેવો રાજા મળવો મુશ્કેલ છે. હે, એટલા માટે યુધિષ્ઠિર મહારાજનું રાજ્ય અને પરીક્ષિતનું રાજ્ય પણ, એની જે રાજનીતિ છે, જે રાજ્ય, એની પ્રજા બહુ સુખી હતી. આજે પણ લોકો રામ રાજ્ય, યુધિષ્ઠિર રાજ્ય, પરીક્ષિત રાજ્યની કામના કરે છે કે એવું રાજ્ય હોય કે જે રાજ્યમાં પ્રજાને બધા સુખો પણ મળે, સાથે સાથે આ જીવન સદગતિ પણ મળે, ભગવત પ્રાપ્તિ પણ થાય. તો એને તો રાજ્યમાં કોઈ રસ હતો નહીં, પણ ભગવાનની આજ્ઞાને કારણે એમણે રાજ્યને સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યું પણ એમણે જોયું કે કળિયુગમાં વિચિત્ર વિચિત્ર દ્રશ્યો, લક્ષણો એમને જોવા મળ્યા. ભગવાને કીધું કે કળિયુગમાં રાજ્ય તમારે કરવું પડશે. તો યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું કે કળિયુગના એવા કયા લક્ષણો છે કે જેને કળિયુગ કહેવાય, કયા કયા લક્ષણો છે? ત્યારે ભગવાને કીધું કે હું તમને થોડા સમય પછી કહીશ કળિયુગના શું લક્ષણો હોય છે. તો બીજા દિવસે યુધિષ્ઠિર મહારાજ જ્યારે પોતાના રાજ્યમાં બેઠા હતા, એમાં અથવા તો એ વિહાર કરવા માટે નીકળેલા, અને એમાં એણે એક દ્રશ્ય જોયું. શું દ્રશ્ય જોયું? દ્રશ્ય જોયું કે બે માથા વાળો અને બે મઢ વાળો હાથી જોયો. એક હાથી હતો પણ બે માથા હતા, બે મઢ હતા. તો યુધિષ્ઠિરને પ્રશ્ન થયો કે આ શું હશે, વિચિત્ર દ્રશ્ય. અને ત્યાર પછી થોડો સમય થયો તો ભીમ એમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મહારાજ, મેં આજે એક વિચિત્ર દ્રશ્ય જોયું. શું દ્રશ્ય જોયું? તો કહે છે કે મેં એક પંખી જોયું, અને એ પંખી પાંખ ફફડાવતું હતું તો એમાંથી વેદની ધ્વનિ થતી હતી. પણ મેં બીજું દ્રશ્ય જોયું કે એ પાંખ ફફડાવે ત્યારે પાંખમાંથી તો વેદની ધ્વનિ થતી હતી, પણ એની સાંચમાં માંસનો લોથડો હતો. પાંખમાંથી વેદની ધ્વનિ થાય અને સાંચમાં માંસનો લોથડો હતો. યુધિષ્ઠિર મહારાજ વિચારે કે શું હશે. ત્યાર પછી થોડા સમય થતા અર્જુન પણ આવ્યો કે મહારાજ, મેં પણ એક દ્રશ્ય જોયું. શું દ્રશ્ય જોયું? મેં એક ગાય જોઈ કે જે પોતાના વાંચરડાને ચાટી રહી હતી. ગાયનો સહજ સ્વભાવ, પોતાના બચ્ચાને ચાટીને વહાલ કરે. તેણે મેં જોયું કે એક ગાય પોતાના વાંચરડાને વહાલ કરતા ચાટી રહી હતી, પણ એટલું ચાટી રહી હતી કે એમાંથી લોહી નીકળવા મળ્યું. વહાલ કરવામાં તો થોડું થોડું ચાટે, પણ એ ચાટતા ચાટતા એટલું ચાટવા લાગ્યું કે એમાંથી લોહી નીકળવા મળ્યું. પછી થોડો સમય થયો તા સહદેવ આવ્યો કે મહારાજ, મેં પણ એક દ્રશ્ય જોયું. શું દ્રશ્ય જોયું? આ યાદ રાખજો, મેં તમને જે દ્રશ્ય દેખાડ્યા એ યાદ રાખજો. પેલું દ્રશ્ય કયું હતું? હે, હાથીના માથા ઉપર બે મઢ હતા. બીજું પાંખો ફફડાવતું હતું એક પક્ષી, પણ એના સાંચમાં માંસનો લોથડો હતો. ત્રીજું, એક ગાય હતી, પોતાના વાંચરડાને ચાટી રહી હતી, પણ એટલું ચાટી રહી હતી કે એમાંથી લોહી નીકળવા માંડ્યું. ચોથો પ્રશ્ન, ચોથું દ્રશ્ય જોયું સહદેવે, કે એક પ્રદેશમાં સાત કુવા અને એક કુવામાં પાણી નથી. એક પ્રદેશ છે અને એ પ્રદેશમાં આજુબાજુમાં સાત કુવા, પણ છ કુવામાં પાણી છે, એક કુવામાં પાણી નથી. તો એવું કેમ? કારણ કે બાજુબાજુમાં કુવા હોય તો એમાં પાણી બધામાં હોવું જોઈએ ને. તો પાંચમો પ્રશ્ન નકુલ કરે છે, પાંચમું દ્રશ્ય જોયું એમણે, કે એક શિલા પહાડથી ગબડી રહી છે. એક શિલા, આપણે ગોવર્ધન જોશું, જે ગોવર્ધનજી વિશાળ છે, તો એવો જ એક કોઈ પહાડ હતો મોટો, અને એ પહાડમાંથી એક પથ્થરની શિલા ઉપરથી ગડગડ ગડગડ કરતી ગબડી રહી છે, પણ એ કોઈનાથી રોકાય નહીં, પણ એક ત્રણખલાને કારણે એ રોકાઈ ગઈ. એક ખડનું ત્રણખલું આડું આવતા શું થયું? એ રોકાઈ ગઈ શિલા. તો યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે કે આ શું હશે. પછી એમણે કેશવ ભગવાન શ્રી કૃષ્ણને બોલાવ્યા અને ફરી પૂછ્યું કે પ્રભુ, અમે લોકોએ જે આ દ્રશ્ય જોયા, એ વાત સમજાતી નથી કે આ શું છે. અને ત્યારે પછી ભગવાને કીધું કે આ શું છે, આ કળિયુગના લક્ષણો છે. તે મને જે પૂછ્યું હતું ને કાલ પરમ દિવસે, શું છે કળિયુગના લક્ષણો, તો કળિયુગના લક્ષણો છે જે જે દ્રશ્ય તે જોયા, તમે બધાએ જોયા, કેવી રીતે સમજાવો. ત્યારે ભગવાન સમજાવવા લાગ્યા છે. સૌથી પેલો, એક હાથી ને બે મઢ હતા, બે માથા હતા, શું છે? તો કહે છે કે કળિયુગની અંદર જે રાજા હશે ને, કળિયુગમાં હાથી જે હતો એ રાજાનું પ્રતીક, માને રાજાને બે માથા હશે, બે મઢ હશે. કહેવાનો અર્થ, જે રાજ કરશે ને એ બે બાજુથી પ્રજાનું શોષણ કરશે, બે માથાથી. એક માથાથી સંસારમાં એ સારો દેખાશે, પણ બીજું માથું લોકોને લૂંટવાનું હશે. અને કળિયુગમાં આ બધું તમે જોવો છો, તો આ કળિયુગનું એંધાણ છે. ત્યાર પછી બીજું, એક પંખી પાંખ ફફડાવે ત્યારે દ્વેદધ્વનિ થાય અને સાંચમાંથી માંસનો લોચો છે. તો કહે છે ભગવાન કે કળિયુગના જે બુદ્ધિજીવી વર્ગ હશે, બુદ્ધિજીવી વર્ગ, બુદ્ધિજીવી વર્ગ માને બ્રાહ્મણ, ડોક્ટર, શિક્ષક, વકીલ, આ બધા આપણે સમાજના બુદ્ધિજીવી વર્ગો છે, તો એ કેવા હશે? બોલે પાંખમાંથી તો વેદ ધ્વનિ થાય છે, અર્થાત બહારથી તો સમાજ સેવાનું કાર્ય કરવા માટે દેખાય છે, સમાજનું કલ્યાણ કરવા માટે, પણ અંદરની ભાવના કેવી હશે? લોકોને લૂંટવાની, ખોટી ભાવના હૃદયમાં હશે, લોકોનું ધન લઈ લેવાની. તો કળિયુગમાં આ બધું હશે. બહાર સે તો બહુત અચ્છે દિખતે હૈ, પરંતુ ભીતર સે લોકો કો લૂંટના હૈ, હે ના? આપ જઈએ આજ કિસી વકીલ કે પાસ, તો બહાર સે તો વો ન્યાય કે લિયે બેઠે હૈ, પરંતુ ભીતર સે ઇતના પૈસા ચાહિયે, ઇતના ચાહિયે તો કામ હોગા. વૈસે ડોક્ટર, શિક્ષક, આજે શિક્ષણ કેટલું મોંઘું બની ગયું છે. પહેલાના જમાનામાં, પહેલાના સમયમાં આ ત્રણેય વસ્તુ આપણને ફ્રીમાં મળતી હતી. ન્યાય ફ્રીમાં મળતો હતો, શિક્ષણ ફ્રીમાં મળતું હતું, અને દવા ઔષધિ ફ્રીમાં મળતી હતી. પણ આજે આ વસ્તુનો ભાવ તમે જો, જીવવું બહુ મુશ્કેલ થઈ જાય છે. તો કળિયુગની અંદર આવા બુદ્ધિજીવી વર્ગો જે હશે, એ બહારથી તો વેદ ધ્વનિ, વેદ જેવું કાર્ય દેખાતું હશે, પણ ભીતરથી એમના હૃદયમાં લોકોને લૂંટવાની ભાવના છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન હતો, મેં એક ગાય જોઈ છે પોતાના વાંચરડાને ચાટી રહી છે, પણ એટલું ચાટે છે કે વાંચરડું લોહી લુહાણ થઈ ગયું, આ શું છે? તો કે છે, કળિયુગમાં બધા માતા પિતાઓ પોતાના પુત્રોને પોતાના છોકરાને એટલો વહાલ કરશે કે એ બગડી જશે. કળિયુગની અંદર માતા પિતા પોતાના છોકરાઓને પોતાના બાળકોને એટલો વહાલ કરશે, એટલા લાડક્યા કરશે કે એ બગડી જશે. આ કળિયુગમાં થઈ રહ્યું છે ને, લોકો જ્યારે બહુ પોતાના છોકરાઓને બાળકોને વાલ કરે છે ત્યારે પછી એ ખોટી આદતો ખોટે રસ્તે વ્યા જાય છે. એટલા માટે પ્રત્યેક માતા પિતાએ પોતાના બાળકોને તમે વાપરવા માટે પૈસા આપો છો, એને પહેરવા માટે સારા કપડાં આપો છો, સારામાં સારી સ્કૂલમાં ભણાવો છો, પણ સાથે સાથે જો તમે એને સંસ્કાર નથી આપતા તો એ બધું બેકાર છે, વ્યર્થ થઈ જશે બધું. કારણ કે વ્યક્તિ પાસે ધન હોય, રૂપ હોય, વ્યવસ્થા હોય, સુવિધા હોય, પણ સંસ્કાર ન હોય તો એ બધું પાણીમાં ફરી જશે. અને સમાજમાં આવું બધું દેખાય છે, આપણે બધાની સામે છે, એમાં કંઈ બહુ જાદો સમય વિયોગ્યો પહેલાનું તો એવું નથી, આપણે બધાની સામે આ બધું થાય છે. એટલા માટે સંસ્કાર જરૂરી છે. તમે એને એકવાર પૈસા વાપરવા નહીં આપો તો ચાલશે, સારા કપડાં નહીં આપો તો ચાલશે, બહુ સારી સ્કૂલમાં નહીં ભણાવો તો કદાચ ચાલી જાય, પણ સંસ્કાર નહીં આપ્યા ને તો ઇતિહાસ અથવા તો ભવિષ્ય આપણને માફ નહીં કરે, ભવિષ્ય બહુ ખરાબ આવશે આપણું. અને સંસ્કાર વગર આજની પ્રજા, આજનું યુથ, યંગ જે બગડી રહ્યું છે, ખોટા રસ્તે જઈ રહ્યું છે, એની પાછળ કારણ એ છે કે માતા પિતાઓના સંસ્કાર. અને સ્વયંનું આપી શકીએ તો એમને ક્યાંક સત્સંગમાં, ક્યાંક મંદિરમાં, સંતોના આશ્રયમાં લઈ જવા જોઈએ, જેથી કરીને એ સાંભળવાથી સંસ્કાર આવશે. તો કળિયુગમાં આ બધું થશે, માતા પિતાઓ પોતાના છોકરાને એટલો વહાલ કરશે કે એ બગડી જાય છે. આજે સમાજને એક સારો ડોક્ટર તો મળે છે, એક સારો એન્જિનિયર મળે છે ને, યુનિવર્સિટીમાંથી પાસ થઈને કોઈ એક સારો એન્જિનિયર સંસારને મળી જાય છે, એક સારો ડોક્ટર મળી જાય છે, એક સારો લોયર મળે છે સમાજને, એક સારો શિક્ષક મળે છે, પણ એક સારો માણસ મળતો નથી. બહુ સારો ડોક્ટર હોય પણ એ જો માણસ આય એની અંદર ન હોય તો પછી જગતને લૂંટશે. સારો એન્જિનિયર હોય પણ એ જો સાથે સાથે માણસ ન હોય તો લૂંટશે, માણસ જેવી વૃત્તિઓ એનામાં ન હોય. એક સારો લોયર હોય, વકીલ હોય, પણ એનામાં ઇન્સાનિયત, માણસાઈ ન હોય તો જગતને લૂંટવાનું કામ કરશે. એટલા માટે શિક્ષણની સાથે સંસ્કારની જરૂર છે, જેથી કરીને જગતને, સમાજને એક સારો શિક્ષક પણ મળે, એક સારો વકીલ પણ મળે, ને સાથે સાથે એ સારો માણસ પણ હોય, જેથી જગતનું કલ્યાણ કરી શકે, અન્યથા કલ્યાણ નહીં કરે, લૂંટશે. તો કળિયુગમાં આ બધું થશે. ત્યાર પછી કીધું કે એક પ્રદેશમાં 7 કુવા, એકમાં પાણી નથી. તો ભગવાન કહે છે, કળિયુગની અંદર આજુબાજુમાં બધા અમીર હશે, પણ એની બાજુમાં એક ગરીબ માણસ પણ હશે. કારણ કે કળિયુગમાં આ બધું થશે, પહેલાના સમાજમાં બધાને સુવિધાઓ આપવામાં આવતી, સમાન રાખવામાં આવતા, પણ કળિયુગની અંદર કોઈ માણસ જે ઊંચાઈ પર પહોંચશે એ બહુ રૂપિયાવાળો થઈ જશે, અને અમુક લોકોનું શોષણ થતું જશે તો એ ગરીબ થઈ જશે. બાજુમાં રહેવા છતાં એક ગરીબ ને એક અમીર, કળિયુગની અંદર આવું થશે. અને અંતિમ પ્રશ્ન, એક પહાડ ઉપરથી મોટી શિલા ગબડી રહી છે, પણ એક તણકલાથી રોકાઈ ગઈ. તો ભગવાન કહે છે કે કળિયુગની અંદર લોકો મોટા મોટા પાપ કરશે, પણ ભાગવત જેવા એક ત્રણખલાથી આ બધું રોકાઈ શકે છે. જીવનમાં એક ભાગવત કી જ્યોત જલ જાય, જીવનમાં એક સદ વિચાર કી જ્યોત જલ જાતી હૈ, તો સમાજ મેં બહુત બડી ક્રાંતિ આ જાતી હૈ. તો એવી રીતે આપણે ભાગવત જો સાંભળશું અથવા તો સમાજમાં ભાગવત જ્યારે આવશે ત્યારે લોકોનું કલ્યાણ નિશ્ચિત છે, સમાજ સુધરશે. તો આવી રીતે ભાગવતની મહિમા ઘણી ઘણી છે. પુરાણોમાં સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, અને એમ કરતા કરતા એક વિશેષ વાત સંતો કહે છે કે આપણે હંમેશા ભાગવતના આશ્રયમાં રહેવું જોઈએ, જેથી કરીને જીવન સફળ થશે. તો ભાગવત પણ બે ભાગવત છે, આર એક ભાગવત ભાગવત શાસ્ત્ર, આર એક ભાગવત ભક્તિ રસ પાત્ર. ગ્રંથ ભાગવત તો છે જ, જે વેદવ્યાસજીએ રચના કરી, સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને સંભળાવ્યો, અને એ જ ભાગવત સુત ગોસ્વામી 88,000 ઋષિને સંભળાવ્યું, અને એ જ ભાગવત આપણે અહીંયા સાંભળી રહ્યા છીએ, જે ઋષિઓ દ્વારા કહેવાયું છે. આપણે તો માત્ર જે આપણને પહેલેથી આપેલું છે, ઋષિ મુનિએ કહેલું છે, એને દોહરાવી રહ્યા છે. અને ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, ગ્રંથ ભાગવત. જ્યારે ભગવાન કૃષ્ણ આ ધરાધામને છોડી અને પોતાના ધામમાં જઈ રહ્યા હતા, તો એમના મિત્ર ઉદ્ધવજી દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો કે કૃષ્ણ, તમે જ્યારે આ સંસારને છોડી જતા રહેશો તો તમારા ભક્તો કોનો આશ્રય લેશે, કે જેને તો તમે એકમાત્ર આશ્રય છો, તમારા સહારે માત્ર જીવે છે, તમારું એનો રક્ષક એકમાત્ર તમે છો. ત્યારે ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા છે, ઉદ્ધવ, મારા ગયા પછી મારો જે ગ્રંથ છે ભાગવત, એ સ્વયં મારું સ્વરૂપ છે, મારા ભક્તો એમના સહારે જીવશે. અને ઉદ્ધવના જોતા જોતા ભગવાન એ ભાગવતમાં સમાઈ ગયા. ઈસે ભાગવત ગ્રંથ ભક્તો, એ ભાગવત ગ્રંથ ભાગવત છે, અને ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ છે ભાગવત. ભાગવતના આશ્રયમાં બેઠા છીએ તો સાક્ષાત ભગવાનનો આશ્રય છે આપણી વચ્ચે. આમ તો વૃંદાવનમાં યત્ર સન્નિહિતો હરિ, નિત્ય ભગવાન બિરાજે છે, પણ એમાં જ્યાં ભાગવત થતું હોય, ભગવાનને બહુ જ પ્રિય છે સ્થાન, તત્ર તિષ્ઠંતિ નારદ. હું બીજી જગ્યાએ હોઉં કે ન હોઉં, મારા ધામમાં ક્યારેક હોઉં ક્યારેક ન હોઉં, યોગીના હૃદયમાં જાઓ ન જાઓ મારી ઈચ્છા, પણ જ્યાં ભાગવત થતું હોય ત્યાં તો જેમ નાના વાચરડાને સ્નેહવશ ગાય દોડી જાય, એમ ભગવાન કહે છે કે એ ભક્તોને મારું ભાગવત જ્યાં થતું હોય, જ્યાં સાંભળતા હોય, ત્યાં જેમ ગાયને પોતાના વાંચરડા પ્રતિ પ્રેમ હોય ને જેવી બહારથી આવે કે તરત પોતાના વાંચરડા પાસે દોડી જાય, એવી રીતે મને સંસાર કે કોઈ બાંધી શકતું નથી, અને હું મારા ભક્તો તરફ દોડી જાઉં છું જેમ ગાય વાંચરડા તરફ દોડી જાય સ્નેહવશ. તો ભગવાન સ્નેહથી બંધાઈને જ્યાં ભાગવત થતું હોય ત્યાં ઉપસ્થિત રહે છે. તો આ છે ભાગવતની મહિમા. એટલા માટે આપણે જો ભાગવતના આશ્રયમાં રહેશું તો સાક્ષાત ભગવાનના સંપર્કમાં છીએ, એમાં કોઈ અંતર નથી. તો આવી રીતે આર એક ભાગવત ભાગવત શાસ્ત્ર, આર એક ભાગવત ભક્તિ રસ પાત્ર. એક ગ્રંથ ભાગવત છે, બીજું ભક્તિ રસ પાત્ર, જે ભક્તિને પાત્ર છે એવા ભાગવત ભક્તો એને પણ ભાગવત કહે છે. જેનું જીવન ભાગવત પ્રમાણે છે એને પણ ભાગવત કહેવાય છે. તો આપણે જીવનમાં જ્યારે મનુષ્ય જીવન મળ્યો છે, જન્મ જન્માંતરથી સંસારમાં ભટકી રહ્યા છીએ, ત્યારે સદગતિ અને ભગવત પ્રાપ્તિ કરવી છે તો આ બે વ્યક્તિનો સંપર્ક જીવનમાં અવશ્ય કરવો જોઈએ. સંપર્કમાં રહેવું જોઈએ સતત, એક ભાગવત એક ભગવાનના ભક્તો, આ બેમાં રહેવાથી નિશ્ચિત ભગવાન પ્રસન્ન થશે, આપણા દોષો દુઃખ પાપ નષ્ટ થઈ જશે અને જીવન પવિત્ર થશે. તો પરમ કૃપાળુ અકારણ કરુણા વરુણાલય ભક્ત વાંસિત કલ્પતરુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એમની આ વાંગમય મૂર્તિ શ્રીમદ ભાગવતમાં આપણે બધા બેઠા છીએ, તો ભગવાનની બહુ મોટી અનુકંપા છે. અને ભાગવતની મહિમા અન્ય પુરાણોમાં, મેં કીધું ને, પદ્મ પુરાણ સ્કંદ પુરાણમાં બહુ વિસ્તારિત છે. કારણ કે ભાગવતની મહિમા સ્વયં ભાગવતમાં ન હોય, કારણ કે પોતાની મહિમા જે પોતાના મોઢે ગાય સમજવું કે એની કોઈ મહિમા નથી. જ્યારે વ્યક્તિ પોતપોતાના જ વખાણ કરવા લાગે ને તો તરત સમજી જવું, કારણ કે જેની મહિમા હોય, જે વ્યક્તિ મહાન હોય, એ ક્યારેય પોતાની વખાણ કરશે નહીં, પોતાના ગુણગાન પોતાના મોઢેથી ક્યારે નહીં ગાય. બડા બડા એ ના કરે, બડા ન બોલે બોલ, બડા બડા એ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે, લાખ મારા મોલ. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. જે મહાન વ્યક્તિ છે એ ક્યારેય પોતાની મોટાઈ બડાઈ સંસારની સામે ન બોલે. તો હીરા મુખ સે ના કહે, લાખ હમારા મૂલ. હીરો ક્યારેય પોતાના મોઢેથી ન બોલે કે અમારું મુખ, અમારો મૂલ છે એ લાખનું છે, સવા લાખનું છે. પણ બીજા જે છે એ એમની મહિમા ગાય સમાજમાં, સંસારમાં, દેવલોકમાં, ભગવત ધામમાં એ વ્યક્તિની મહાનતા ગવાય. એમ ભાગવત પોતાની મહિમા ભાગવત ગ્રંથમાં નથી, પણ ભાગવત ગ્રંથની મહિમા અન્ય પુરાણોમાં લખી છે. અને સરળ સહજ રૂપમાં સંતો ભાગવતની મહિમા કહે છે. અને ભાગવતમાં શબ્દો છે ને, ભાગવત, ચાર શબ્દો. ગુજરાતી સંતો કહે છે ભ માને ભણી શકાય. સાંભળજો, ભાગવત ભ માને જીવનમાં ભણી, જીવનને ભણી શકાય. આપણે અહીંયા બધાને ભણવાનું છે ભાગવતમાં. જ્યારે નાના નાના હતા ત્યારે ભણવા જતા ને, એને સંસારનું શિક્ષણ લેવા જતા, એમ જીવનને ભણવાનું છે કે આપણા જીવનમાં શું શું છે, કેવું જીવી રહ્યા છે અને કેવું જીવવું જોઈએ, આ બધું ભણવાનું છે. તો ભ માને ભણી શકાય, ગ માને ગણી શકાય. ભાગવત સાંભળીને જીવનની તમે ગણતરી કરી શકો કે આપણું જીવન આટલું સમય કઈ ગણતરીમાં હતું, આટલું કઈ ગણતરીમાં છે. અને વાસ્તવમાં જીવનમાં સરવાળો તો માંડવો જોઈએ. એટલા માટે કીધું છે ને ભક્તોએ, જીવનમાં સરવાળો માંડજો. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જરા આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું. Oh. જીવનને ગણવું જોઈએ, બાળપણને યુવાનીમાં અડધું ગયું, હે, પણ હજી આપણે ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું નથી. બાળપણને યુવાનીમાં ગણતરી કરી શકાય ભાગવત સાંભળીને. અને સંતો તો કહે છે કે જીવનમાં સરવાળો માંડવો જોઈએ. જીવનમાં આપણે તો બિઝનેસ કરતા હોય તો રોજ સાંજે સરવાળો માંડી, અથવા તો મહિના પછી વર્ષ પછી કેટલું નુકસાન થયું કેટલો નફો થયો. પણ જીવનમાં ક્યારેય બેસીને સરવાળો માંડીએ છે કે આજના જીવનમાં આપણો જે સમય વ્યતીત થયો, જે કાર્ય થા, એમાં કેટલું કર્મ બંધન લાગ્યું, કેટલા આપણે પાપ કર્યા, કેટલું પુણ્ય કર્યું, અને અંતે જે વાસ્તવમાં કરવાનું છે જીવન પછી, એ બી ભક્તિ, ભગવાનનું નામ કેટલું લીધું, હે ને, જે સમય, જે સ્વાસ્થ્ય, જે શરીર ભગવાને આપ્યું છે એમાંથી. તો એવી રીતે ભાગવત સાંભળીને આ બધું સમજી શકાશે. ભાગવત સાંભળી ભ માને ભણી શકાય, ગ માને જીવનને ગણી શકાય, અને ત્રીજું વ માને જીવનને વણી શકાય. ભાગવત સાંભળી અને પછી જીવનને ભાગવત પ્રમાણે વણવું છે, વણી શકાય, અને અંતે ત માને ભાગવત સાંભળીને તરી શકાય, સંસારમાંથી તરી શકાય. તો શું આપણે ડૂબેલા છીએ? ક્યાંથી તરવાનું છે? ભવસાગરમાંથી તરવાનું છે. વાસ્તવમાં આપણે બધા ગોતા લગાવી રહ્યા છીએ ભવસાગરમાં, હે, ક્યારેક મનુષ્ય, ક્યારેક ગાય, ક્યારેક પશુ, ક્યારેક બળદ. આવી રીતે એક પછી એક ભવરોગ આપણને બધાને લાગ્યો છે, ભવસાગરમાં પડી રહ્યા છીએ, ત્યારે એમાંથી પાર ઉતરવું એ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. બીજા પશુ શરીરમાં આવું ક્યારેય વિચારી નહીં શકે, પણ મનુષ્ય જીવન મળ્યો છે ત્યારે જન્મ જન્માંતરના જે ચક્કર છે એમાંથી મુક્ત થવું એ જ મનુષ્યનું પરમ કર્તવ્ય છે. એટલા માટે ભગવાન શ્રીમદ ભાગવતની અંદર 11મા સ્કંદની અંદર ઉદ્ધવને કહે છે, નૃદેહમાનમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ નૃદેહમાનમ સુલભમ સુદુર્લભમ. નૃદેહમાનમ સુલભમ સુદુર્લભમ. હે ઉદ્ધવ, આ જે નૃદેહ છે, મનુષ્યનું શરીર છે, સુલભમ સુદુર્લભમ, ભલે આપણને બધાને અત્યારે મળ્યું છે એટલે વેલ્યુ નથી, સુલભમ, અત્યારે આપણને સુલભ થયું છે. આપણે કહીએ કે બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે, પણ આપણને તો મળ્યું છે. તો ભગવાન કહે છે સુલભમ, સુલભ થયું છે, પણ અદુર્લભમ, બહુ દુર્લભ, બહુ દુર્લભ. જીવ ભગવાનથી વિખૂટા પડે કરોડો જન્મોનો સમય વ્યતીત થયો છે, અને એવા અનેક જન્મો જે ભગવાને 84 લાખ પ્રકારના શરીર બનાવ્યા છે, યોની બનાવી છે, જલજા નવલક્ષાણી સ્થાવરામ લક્ષ વિશંતિ કુરુમ્ય રુદ્ર સંખ્યાકા 10 લક્ષાણામ પક્ષીણામ 30 લક્ષાણી પશવ ચતુર્લક્ષાણી માનુષ. આવી રીતે 84 લાખ પ્રકારના શરીર છે અને જીવ ભગવાન થી વિખૂટો પડી એક પછી એક પછી એક અહીંયા જન્મ મળે છે, મૃત્યુ થતા બીજો જન્મ પ્રાપ્ત થાય છે કર્મ પ્રમાણે. એવા જન્મ જન્માંતર 84 લાખ પ્રકારના શરીરોમાં ભટક્યા પછી એક વાર જીવને મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે. સૌથી પહેલા તો એ સમજી લેવું જરૂરી છે કે આપણે જીવ આત્મા છીએ, શરીર નથી, અને આ શરીર આપણે વારંવાર બદલાવીએ છીએ. જેમ ગીતામાં ભગવાન કહે છે, વાંસાસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતિ નરોપરાણી તથા શરીરાણી જીવાની. જેવી રીતે આપણે રોજ કપડાં પહેરીએ છીએ અને જૂના કપડાં મેલા થાય અથવા તો જૂના થાય તો કાઢીને નવા પહેરીએ છીએ, એવી જ રીતે આપણે એક જીવાત્મા છીએ, આત્મા છીએ, અને જ્યારે આ શરીર જૂનું થાય ત્યારે એ નીકળી જાય છે અને ફરી એક નવું શરીર પ્રાપ્ત થાય છે. પણ જીવ આત્મા જે છે એ ભગવાનની જેમ આનંદમય છે, સતમય છે, એ ક્યારેય મરતો નથી. ભગવાન ગીતામાં કહે છે કે ન હન્યતે હન્યમાને શરીરે, આ શરીરનું હનન થતા આત્મા મરતો નથી. અને જે આ ગીતાના જ્ઞાનને, આ જ્ઞાનને સમજી જાય છે એને આ શરીર આવે કે જાય એને કોઈ દુઃખ પણ થતું નથી. દુઃખ એટલા માટે થાય છે કારણ કે આપણે પોતાના સ્વરૂપને શરીર સમજીએ છીએ. તો આત્મા અને શરીર અલગ વસ્તુ છે. તો આવી રીતે જીવાત્મા અનેક અનેક પ્રકારના શરીર ધારણ કરતા કરતા 84 લાખ પ્રકારના શરીર ધારણ કરે છે અને અમુક યોની એવી હોય છે જેવી રીતે વૃક્ષ 500 વર્ષ સુધી જીવે છે. આ બધામાંથી આપણે જય જયને આવ્યા છીએ, બધા જય જયને આવ્યા છીએ અને છતાં જઈને આવ્યા છીએ ત્યારે એકવાર મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. અને જ્યારે મનુષ્ય જીવન પ્રાપ્ત થાય ને ત્યારે માતાના ગર્ભમાં જીવને આ બધી યાદ આવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે હું મનુષ્ય બનવાનો છું, હે ને. બાકી જન્મ અને મૃત્યુ કોઈને ગમતું નથી. માતાના ગર્ભમાં જ્યારે જીવ આવે છે અને શરીર મળે છે ત્યારે 9 મહિના સુધી એને જે પીડા થાય છે, 100 વીસીના ડંખ જેટલી પીડા ગર્ભમાં થાય છે. અને મરતા સમયે પણ જ્યારે આત્માને શરીરથી અલગ કરવામાં આવે ત્યારે પણ પીડા થાય છે. અને આપણે જ્યારે માતાના ગર્ભમાં હોઈ છે, કહે છે કે જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે મને અસહ્ય પીડા થઈ રહી છે, હવે હું મનુષ્ય બનીશ તો તમારા ભજન સિવાય કઈ નહીં કરું, કારણ કે અંતે તો તમારી સાથે મારો સંબંધ છે. આ સંસાર તો મારા કર્મ પ્રમાણે, જેવી રીતે આ શરીર છૂટશે એટલે શરીરની સાથે જેટલા સંબંધ છે બધા પૂરા, હે ને, સમજાશ ને વાત. શરીર સાથે જેટલી વસ્તુના સંબંધ છે, શરીર ગયું એટલે બધું સંબંધ પૂરો, કોઈ સાથે કાંઈ લેવા દેવા નથી. તો જીવ વિચારે છે કે પ્રભુ હવે હું મનુષ્ય જીવન મળશે એટલે તમારા ભજન સિવાય બીજું કાંઈ નહીં કરવું, કારણ કે હવે હું થાક્યો છું જન્મ જન્માંતરથી. હે, પણ જેવો એ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે, માતાના ગર્ભમાંથી બહાર આવતા ભગવાનની માયા એને મોહી લે છે અને થયેલું દર્દ, થયેલી પીડા ભૂલી જાય છે અને દીધેલા કોલ ભૂલી જાય છે. માતાના ગર્ભમાં જીવ કોલ આપે છે ભગવાનને કે પ્રભુ તમારું ભજન કરીશ, પણ બહાર આવતાની સાથે ભૂલી જાય છે. પણ ફરી એને સંતો, શાસ્ત્રો, સત્સંગ યાદ કરાવે છે કે આપણે ભગવાનને કોલ કીધેલો છે, એમને કોલ દીધેલો છે, એ ભૂલી ગયા છે કે એમનું ભજન કરવું છે. અને એ આપણને સંતો, શાસ્ત્રોને આ ભાગવત સમજાવે છે કે મનુષ્ય જીવન મેળવ્યું છે ત્યારે 84ના ચક્કરમાંથી મુક્ત થવા અને અંતે ફરી ભગવત ધામ જવા અને જીવનને આનંદિત બનાવવા માટે ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનની ભક્તિમાં સર્વશ્રેષ્ઠ સાધન ભગવાનની કથાને સાંભળવી અને ભગવાનના પવિત્ર નામનો જપ કરવો. હરે કૃષ્ણ. આ છે ભાગવત જે આપણને ફરી યાદ કરાવે છે. તો આવી રીતે જીવનમાં તરી શકાય. મૂળ વાત કરી રહ્યો હતો હૃદય માનવ. મનુષ્ય શરીર જ્યારે મળ્યું છે ત્યારે 84ના ચક્કરમાંથી મુક્ત થવા માટે, ભવરોગમાંથી મુક્ત થવા માટે, સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ, મનુષ્ય જીવન જ્યારે મળે છે ત્યારે સાચા સદગુરુનો આશ્રય લઈ, ભક્તિ કરી, ભગવાનનું નામ લઈ અને ભવસાગરમાં પાર થવું એ મનુષ્યનું કર્તવ્ય છે. અને ભગવાન કહે છે કે એના માટે મનુષ્ય જીવન જે છે એ એક નૌકા છે. આ સંસાર સાગરને, આ ભવસાગરને પાર કરવા માટે મનુષ્ય જીવન ભગવાને એક નૌકાની વ્યવસ્થા કરી છે. જો ભગવાન કેટલા દયાળુ છે, આપણે ભલે ભૂલી જઈએ પણ ઠાકોરજી ભૂલતા નથી કે આ તો બધા મારા છે. અને એના માટે કેટલા કેટલા પ્રયાસો કરે છે. જીવને આ સંસારમાં દુઃખી જોઈ શકતા નથી કે ફરી પાછા મારી પાસે આવીને સુખી થઈ જાય. એના માટે થઈ ભગવાન જીવોના કલ્યાણ માટે થઈ વેદ શાસ્ત્રોની રચના કરે છે કે સ્વયં તો મને જે ગર્ભમાં કીધેલું તો ભૂલી જાય છે. અને એટલા માટે ભગવાન વેદ અને પુરાણોની રચના કરે છે. માયા મુગ્ધ જીવેર નાહી સ્વતઃ સ્મૃતિ જ્ઞાન. માયા મુગ્ધ જીવને સ્વતઃ જ્ઞાન થતું નથી. જીવેર કૃપાય કેલા કૃષ્ણ વેદ પુરાણ. જીવ પર કૃપા કરીને વેદ પુરાણોની રચના કરી છે. અને ભગવાન 5000